જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો, એમાં જીવના અસાધારણ ભાવો એનો અધિકાર ચાલે છે. જીવના અસાધારણ ભાવો એમાં આપણે જીવના અસાધારણ ભાવની અંદર પ્રશ્ન 179 ચાલે છે. પ્રશ્ન 179 લેતા પહેલા થોડું પુનરાવર્તન કરી લઈએ કે જીવના અસાધારણ ભાવો કયા છે તે આપણે જાણીએ છીએ. ઔપસમિક, સહાયક, સહયોગસમિક, ઔદયિક અને પારિણામિક, અને એ કોને કહેવાય એ બધું આપણે કરી ચૂક્યા છીએ. એના પછી જે વાત આવી તેમાં 179 પ્રશ્નમાં પારિણામિક ભાવ કોને કહે છે, ત્યાંથી આપણે ગઈ વખતે કર્યું હતું. તો એમાં કર્મોનો ઉપસય, ક્ષય, ક્ષયોપશમ અથવા ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સ્વભાવ માત્ર હોય તેને પારિણામિક ભાવ કહે છે. એટલે કોઈ પણ પ્રકારની બીજી અપેક્ષા નથી અને જે સ્વભાવ છે એને લઈને જે ભાવ છે એ ભાવ પારિણામિક ભાવ છે. ખરેખર તો જોવા જઈએ તો દ્રવ્ય જે છે તે પારિણામિક ભાવ છે. બીજા બધા જે ભાવ છે એ બધા પર્યાય છે અને પારિણામિક ભાવ છે તે દ્રવ્ય છે. એટલે અહીંયા એમ કહ્યું કે કર્મનો ઉપશમ એની પણ અપેક્ષા નથી, કે કર્મના ક્ષયની પણ અપેક્ષા નથી, કે ક્ષયોપશમની, કે કર્મના ઉદયની પણ અપેક્ષા નથી, કોઈની પણ અપેક્ષા નથી. એના વિનાનો જે જીવનો ભાવ છે એટલે સ્વભાવ છે જીવનો એ જ પારિણામિક ભાવ છે. જેમ સોનું લઈએ તો સોનાનો જે સ્વભાવ છે એના ગુણોને લીધે છે એનો પારિણામિક ભાવ કહેવાય. જેમાંથી એના અવિકૃત, વિકૃત નહીં તેવા અવિકારી શુદ્ધ પરિણામ થાય તે પારિણામિક. એટલે એ ખરેખર તો ભાવ કહેવા કરતા એ દ્રવ્ય છે એમ કહીએ તો ચાલે. એમાં ભાવ ન કહેવાનું કારણ એ કે પેલા ચાર છે ભાવ, એ ચાર ભાવમાં તો એ પર્યાય છે, એ વખતે થાય છે અને પછી એ નથી. જ્યારે પારિણામિક ભાવમાં તો કેવું છે કે એ તો દ્રવ્ય છે અને એ તો સ્વભાવ છે, એટલે એ તો કાયમ રહેવાવાળી વસ્તુ છે. એ કાયમ રહેવાવાળી વસ્તુ છે એટલા માટે એને દ્રવ્ય કહી દીધું. એ દ્રવ્યનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવને, સોનું સોનારૂપે પરિણમે છે તો એ સોનારૂપે પરિણમવાનો જે સ્વભાવ છે એ પારિણામિક ભાવ, એ પારિણામિક ભાવ. એટલે જીવને માટે એ પરમ પારિણામિક ભાવ એટલે આત્માનો શુદ્ધ નિર્મળ સ્વભાવ રૂપ પરિણમન એનો પારિણામિક ભાવ છે. એટલે એનો સદભાવ જ રહે, ક્યારેય ન હોય એવું ન બને. સ્વભાવ છે ને, સ્વભાવ કંઈ બદલાઈ જાય એવું ન બને. સ્વભાવ બદલાય તો વસ્તુનો નાશ થાય. વસ્તુ અવિનાશી છે, દ્રવ્ય અવિનાશી છે, તો એનો કંઈ સ્વભાવ બદલાય એમ ન બને. બદલાય છે એ તો પર્યાય રૂપે બદલાવું થાય છે, પણ એનો મૂળ સ્વભાવ છે એ તો એવો ને એવો જ રહે છે. એટલે સ્વભાવ માત્ર હોય તેને પારિણામિક ભાવ કહે છે. એની વધારે સ્પષ્ટતા માટે નીચે અહીં આપ્યું છે કે જેનો નિરંતર સદભાવ રહે, હંમેશા એ રહે જ, એ તો હોય જ, ન હોય એમ ન થાય. એટલે જેનો નિરંતર સદભાવ રહે તેને પારિણામિક ભાવ કહે છે. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. ચૈતન્ય ભાવ, જ્ઞાન, દર્શન, ચેતના, એ ચેતનાપણે આત્મા હંમેશા પરિણમે છે. નિરંતર એ ચૈતન્યપણું રહ્યું છે, ક્યારેય ચૈતન્યપણું ન હોય એમ બનતું નથી. એટલે એ ચૈતન્ય ભાવ છે એટલે કે જ્ઞાન અને દર્શન છે તે જીવના ગુણ છે અને ગુણને લઈને થતો ભાવ છે એટલે એનું શુદ્ધ નિર્મળ પરિણમન એવું ને એવું હંમેશા થયા કરે છે, એ જીવનો પારિણામિક ભાવ છે. મતિ જ્ઞાન કે કેવળ જ્ઞાન જે અવસ્થા છે, મતિ જ્ઞાન છે અથવા કેવળ જ્ઞાન સુધી વાત લઈએ તો એ કંઈ એ અવસ્થાઓ જે છે તે ક્ષણિક અવસ્થા છે. કેવળ જ્ઞાનની અવસ્થા જે છે એ પારિણામિક નથી. એ અવસ્થા શબ્દ આવ્યો એનો અર્થ જ એ થાય છે કે મતિ જ્ઞાન આદિ, એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન એ તથા કેવળ જ્ઞાન આદિ જે અવસ્થાઓ છે તે પારિણામિક ભાવ નથી. એને પારિણામિક ભાવ નથી કહેતા. કેવળ જ્ઞાન છે તે અવસ્થા એટલે પર્યાય છે. બીજા સમયે પણ એવી ને એવી જ પર્યાય થાય કેવળ જ્ઞાનની, ત્રીજા સમયે પણ એવી જ કેવળ જ્ઞાનની પર્યાય થાય, છતાંય તે પર્યાય છે. અને ખરેખર જોવા જઈએ તો એ કેવળ જ્ઞાનની પર્યાયમાં પહેલી પર્યાય પણ કેવળ જ્ઞાનની છે અને પછીની પર્યાય પણ કેવળ જ્ઞાનની જ છે, તેમ છતાંય એ પર્યાયમાં ફેર છે. પહેલી પર્યાય કરતા બીજી પર્યાયમાં શું ફેર છે તો કે પહેલી પર્યાયની અંદર જે જ્ઞાન હતું કેવળ જ્ઞાન, એની અંદર જગત આખાનું જે જ્ઞાન હતું અને જગત આખાના પદાર્થોની બધી જ પર્યાયો એ સમયે જેમ હતી તેમ હતી. બીજા સમયની કેવળ જ્ઞાનની પર્યાય છે એમાં પણ જગત આખાના બધા જ પદાર્થોની એ બીજા સમયે જેવી પર્યાય છે એવી પર્યાય એમાં દેખાય છે, એવી રીતે છે. એટલે પહેલા સમયમાં જે પર્યાય જગત આખાના બધા જ પદાર્થોની હતી એવી એવી પર્યાય તો બીજા સમયે ન હોય, બીજા સમયે ન હોય. એટલે કેવળ જ્ઞાનની અંદર એવો ફેરફાર જે છે તે આવી જાય છે. એટલે એ રીતે જોઈએ તો કેવળ જ્ઞાનની પર્યાય જ્ઞાન અપેક્ષાએ તો આપણે શુદ્ધ છે અને જગતના બધા જ પદાર્થોને જાણનારી છે અને એક સમયમાં યુગપત બધાને જાણે છે અને જગતના બધા જ પદાર્થોની પર્યાયને જાણે છે અને ત્રણેય કાળની પર્યાયને જાણે છે. પણ ત્રણેય કાળની જાણે છે ત્યારે પણ તે વખતે જે પર્યાયને વર્તમાનવત જાણે છે તે એક સમયની હોય છે અને એ સિવાય એના પહેલાની બધી પર્યાયો છે તે ભૂતકાળની પર્યાયો છે અને એ વર્તમાન પર્યાય છે એના પછી જે થવાની છે તે ભવિષ્યકાળની છે. એટલે એ રીતે જ એ કેવળ જ્ઞાનની પર્યાયમાં બધું જણાય છે. પછી બીજા સમયે પાછી કેવળ જ્ઞાનની જે બીજી પર્યાય થઈ એ પણ જાણવાની અપેક્ષાએ તો એવી જ છે કે જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને યુગપદ એકી સાથે ત્રણેય કાળની પર્યાયોને જાણે. પણ એ વખતે એ બધા જ પદાર્થોની બધી જ પર્યાયને જાણે છે આખા પ્રવાહને, પણ તે વખતે એ વર્તમાન પર્યાય તરીકે બીજી પર્યાય હોય. એ પહેલાના સમયમાં જે વર્તમાન પર્યાય હતી એ અત્યારે ભૂત પર્યાય થઈ ગઈ છે. એટલે કેવળ જ્ઞાનની અંદર એ કુટસ્થપણું નથી. કેવળ જ્ઞાન છે એ કંઈ કુટસ્થ નથી, જેમ છે તેમ જાણે છે, જેમ છે તેમ જાણે છે. એટલે એ વખતે જેમ છે તેમ જાણે છે, જાણે છે બધી જ પર્યાયને, પણ એ બધી પર્યાયને એમ જ જાણે છે કે જે ભવિષ્યની છે તેને ભવિષ્યની જાણે છે. એટલે કેવળ જ્ઞાનની પર્યાય એક પછી એક થતી હોય થતી હોય થતી હોય થતી હોય, તો આજે જે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે એવી જ કાલે પણ થાય છે, પરમ દિવસે પણ થાય છે, સો વર્ષ પછી પણ એવી જ થાય છે. પણ સો વર્ષ પછી જે કેવળ જ્ઞાનની પર્યાય જે થઈ રહી છે કેવળી ભગવાનને, દાખલા તરીકે આપણે સિમંદર પ્રભુને લઈએ તો સિમંદર પ્રભુને અત્યારે જે કેવળ જ્ઞાનમાં જે જ્ઞાન થાય, કે કોઈ પણ બીજા કેવળી ભગવાનને લઈએ તો એમને જે જ્ઞાન થાય છે તો એ એક સમયમાં એ જ્ઞાન જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયો ત્રણેય કાળની પર્યાયોને જાણવા વાળું જ જ્ઞાન છે. સો વર્ષ પછી પણ એ પર્યાય થાય છે ત્યારે પણ એમ જ છે. પણ અત્યારે જે જ્ઞાન થયું ને એ પર્યાયની અંદર જે જ્ઞાન આવ્યું એમાં શું આવ્યું તો કે એમાં બધા આપણે મનુષ્ય તરીકે આવ્યા અને સો વર્ષ પછી આપણે ક્યાંક બીજી રીતે રહીશું, એવી રીતે આવશે. જે વર્તમાનમાં જે છે એ આપણે મનુષ્ય તરીકે આવ્યા અને જે સો વર્ષ પછીની આપણી જે પર્યાય થવાની છે એ ભવિષ્યની પર્યાય તરીકે અત્યારે આવી છે. એ સો વર્ષ પછી હશે તો શું થશે, કેટલી બધી પર્યાયો ભવિષ્યની પર્યાયો એ ભૂતકાળની થઈ ગઈ હશે. એટલે છે કેવળ જ્ઞાનની પર્યાય એવી ને એવી, છતાં પણ એ કેવી છે કે જુદી જુદી છે. એટલે એ પર્યાય છે. આપણે તો વાત પર્યાય છે એની વાત ચાલતી હતી. કેવળ જ્ઞાન છે, અવસ્થા જે છે એ પણ પર્યાય છે. એટલે એ પારિણામિક ભાવ નથી, પારિણામિક ભાવ નથી. પરિણામ જેમાંથી પ્રગટે છે એ વસ્તુ જુદી છે, એ આત્મદ્રવ્ય છે, એની બધી પર્યાય થાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનોપરિજ્ઞાન એ ચાર અવસ્થાઓ એક ક્ષયોપશમિક ભાવ છે. એ ચારે અવસ્થાઓ કેવી છે? ક્ષયોપશમિક ભાવ છે. ક્ષયોપશમિક ભાવની અંદર શું થાય એ આપણે કરી ગયા છે. ક્ષયોપશમિક ભાવની અંદર શું થાય એ આપણે બહુ વિસ્તારથી કરી ગયા છીએ કે એમાં જે કર્મ જે છે એના ક્ષયોપશમ થાય એને માટે જે નિમિત્ત થાય છે એવો ભાવ, આત્માનો એવો ભાવ કે જેના નિમિત્તે કર્મોના ક્ષયોપશમ થાય, ક્ષય થાય અને ઉપશમ થાય, બંને થાય, એ ક્ષયોપશમિક ભાવ છે. એટલે કર્મના ક્ષયોપશમ સાથેના સંબંધ વાળો જે ભાવ છે તેને ક્ષયોપશમિક ભાવ કહે છે. પછી એમાં તો આપણે વધારે વિસ્તાર પણ કર્યો નિષેક વગેરેની દ્રષ્ટિએ કે સ્પર્ધક ને એ રીતે આપણે એનો બધો વિસ્તાર પણ કર્યો છે. અત્યારે હવે એ વાત ફરીથી આપણે નથી કરતા, પણ અહીંયા વાત એ લેવી છે કે આ ચાર અવસ્થા જે છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન, એ અવસ્થાઓ કેવી છે? તો એ ચારેની અંદર શું છે? તો કે ક્ષયોપશમિક ભાવ છે. એ વખતે આત્માનો ભાવ કેવો હોય? ક્ષયોપશમિક ભાવ હોય, એવો ભાવ હોય કે જેને લીધે થઈ અને એમાં થોડો ક્ષય હોય અને થોડો ઉપશમ હોય. એ બધું આ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનોપર્ય જ્ઞાન એ પર્યાય કોની છે? એ અવસ્થાઓ કોની છે? જ્ઞાનની, એ જ્ઞાનની અવસ્થાઓ છે. પણ એ ક્ષયોપશમિક ભાવ છે અને કેવળ જ્ઞાન છે એ ક્ષાયિક ભાવ છે. કેવળ જ્ઞાનની પર્યાય જયારે થાય ત્યારે આત્માના ભાવ કેવા હોય? તો કે આત્માના ભાવ એવા હોય કે ત્યાં સામે કર્મોનો ક્ષય થાય. આત્માના ભાવ કેવા હોય? કે આત્માના ભાવ એવા હોય કે એના નિમિત્તે પેલા કર્મો જે છે એનો ક્ષય થાય, પૂર્ણપણે ક્ષય થઈ જાય. એટલે ક્ષાયિક ભાવ છે. એટલે કેવળ જ્ઞાન જયારે થાય છે ત્યારે પછી કર્મો રહેતા નથી. એટલે એ કેવળ જ્ઞાન છે તે ભાવની અપેક્ષાએ જો જોવા જઈએ તો એ ક્ષાયિક ભાવ છે. એ ક્ષાયિક ભાવ છે. જ્યારે બાકીના જે છે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય એ ક્ષયોપશમિક ભાવ છે. કેવળ જ્ઞાન પ્રગટ થયા પહેલા જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે અવદૈહિક ભાવ છે. કેવળ જ્ઞાન પ્રગટ થયા પહેલા જ્ઞાનનો ઉઘાડ એ નથી થયો, જેટલો જ્ઞાનનો ઉઘાડ નથી થયો. એક બાજુ થોડો ઉઘાડ થયો છે અને બીજો બધો ભાગ એ ઉઘાડ થયા વિનાનો છે, એવી દશા લઈએ તો એ શું છે? ઔદયિક ભાવ છે. જ્ઞાનનો ઉઘાડ ઘણો ઓછો છે અને ઢંકાયેલું વધારે છે. તો એ ઢંકાયેલું છે એટલે શું છે? કે એ વખતે આત્માના એવા ભાવ છે કે જેના નિમિત્તે એ જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય, જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય એટલે જ્ઞાનના ઉઘાડનો અભાવ જેટલો છે એમાં ઓછો છે. તો જેટલો ઉઘાડ છે અને જેટલો ઉઘાડ નથી એ બે વાત થાય. તેમાં ઉઘાડનો અભાવ એટલે ઉઘાડ જેટલો નથી થયો તો એ શેને લીધે નથી થયો? તો કે એ એવા કર્મને કારણે, કર્મનો ઉદય એવો વર્તે છે માટે નથી થયો. એટલે એ ભાવ ઔદયિક ભાવ છે. કયો? કે જ્ઞાનના ઉઘાડનો અભાવ, જ્ઞાનના ઉઘાડનો અભાવ એટલે જ્ઞાનના ઉઘાડને નહીં થવા દેનાર એ અવસ્થા થઈ છે, એ આત્માની અવસ્થા થઈ છે. કે આત્માની એવી અવસ્થા વર્તે છે કે ત્યારે એવા ભાવ વર્તે છે કે ત્યારે એના નિમિત્તે જ્ઞાનના થોડોક ઉઘાડ થયો છે અને થોડો ઉઘાડ નથી થયો. એટલે જેટલો ઉઘાડ નથી થયો એનું કારણ છે તે એ કર્મનો ઉદય છે નિમિત્તથી કહેવાય. એટલે એ ન ઉઘાડ થવામાં, જ્ઞાનનો ઉઘાડ ન થવા દેવામાં જે નિમિત્ત બને છે એ આત્માનો ભાવ, એ ઔદયિક ભાવ છે. એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયા પહેલા જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે, ઉઘાડનો અભાવ, ઉઘાડ નથી થયો તે ઔદયિક ભાવ છે. પણ કેવળ જ્ઞાન થયા પછીથી પૂર્ણ અવસ્થા પ્રગટ થઈ છે એટલે જે ભાવ છે એ ક્ષાયિક ભાવ છે, એ ક્ષાયિક ભાવ છે. અને જ્ઞાન પ્રગટ થયા, કેવળ જ્ઞાન પ્રગટ થયા પહેલા જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ લીધો છે, એવી રીતે જેટલો જ્ઞાનના, કેવળ જ્ઞાન પ્રગટ થયા પહેલા જેટલા જ્ઞાનનો ઉઘાડ છે એ શું છે, એ ક્ષયોપશમિક ભાવ છે, એ મતી જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, મનપરે જ્ઞાન છે, એ બધા જ્ઞાન છે, એ ક્ષયોપશમિક ભાવ છે. એ બધું શું છે તો કે મતિ જ્ઞાન પ્રગટ થયા પહેલાની અવસ્થા છે કે જેની અંદર જ્ઞાનનો જે ઉઘાડ છે એટલો ઉઘાડ થવા માટે જે ભાવ છે એ ક્ષયોપશમિક ભાવ છે. અને ઉઘાડનો અભાવ, ઉઘાડનો જેટલો અભાવ છે એ ઔદયિક ભાવ છે, એ એવો જે ભાવ છે કે જેનો ઉઘાડ ન થવા દેવામાં જે કારણ છે એ કર્મનો ઉદય છે. એટલે એના ઉપરથી એને ઔદયિક ભાવ કહ્યો. બહુ સહેલું છે, સમજાય તેવું છે. જરાક શબ્દો જે છે ને એને ધીરે ધીરે સમજવા, પકડવા એટલે સમજાઈ જાય. જ્ઞાન, દર્શન અને વીર્ય ગુણની અવસ્થામાં ઔપશમિક ભાવ હોતો જ નથી, ઉપશમ ન હોય. શેમાં? ચાર આ ત્રણ ગુણ લીધા છે, જ્ઞાન ગુણ, દર્શન ગુણ અને વીર્ય ગુણની અવસ્થામાં ઔપશમિક ભાવ હોતો જ નથી. મોહનો જ ઉપશમ થાય છે. ઉપશમ કોનો થાય છે તો કે મોહનો જ ઉપશમ થાય છે. તેમાં પ્રથમ મિથ્યાત્વનો, દર્શન મોહનો ઉપશમ થતા જે સમ્યક્ત્વ પ્રગટે છે તે શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવ છે. આ કર્મની અપેક્ષાએ વાત કરવી છે ને, એટલે અહીંયા સમ્યક્ત્વ પ્રગટ્યું છે એટલે સામે કર્મની અવસ્થા શું છે એ દર્શાવવા માટે જો જઈએ તો એમાં શ્રદ્ધા ગુણ છે એનો ઉપશમ થયો છે. શ્રદ્ધા ગુણનો ઉપશમ થયો છે એટલે જ્યારે શ્રદ્ધા ગુણનો ઉપશમ થાય તે વખતે જે ભાવ છે તે કેવો છે એને અહીંયા લેવામાં આવ્યો છે. એટલે દર્શન મોહ જે છે એ દર્શન મોહનીય કર્મ છે, એનો ક્ષય નથી થયો. પહેલી વખત જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે ક્ષય નથી થતો. દર્શન મોહનીય કર્મ જે છે એ પ્રકૃતિ, એના કારણે રજકણો, એ રજકણોનો પહેલા ઉપશમ થાય છે. એટલે જે ભાવને લીધે, આત્માના જે ભાવના નિમિત્તે દર્શન મોહનીય કર્મના રજકણો ફળ આપવાની સ્થિતિમાં નથી રહેતા એટલે ઉપશમ થાય છે. એવો ઉપશમ થાય છે તો એ ઔપશમિક ભાવ છે, એ આત્માનો જે ભાવ છે તે ઔપશમિક ભાવ છે. એટલે અહીંયા વાત કરે છે કે તેમાં પ્રથમ મિથ્યાત્વનો, દર્શન મોહનો ઉપશમ થતા જે સમ્યક્ત્વ પ્રગટે છે તે શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવ છે. ઉપશમિક ભાવ છે એ કયા ગુણનો? કે શ્રદ્ધા પ્રગટ થાય છે ને એટલે એ અપેક્ષાએ શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવ છે. અહીંયા સમ્યક દર્શનની પ્રોસેસની વાત નથી કરી. સમ્યક દર્શનની પ્રોસેસ અને નિશ્ચયથી સમ્યક દર્શન શું છે એની વાત અહીંયા આપણે નથી લેતા. અહીંયા બીજી વાત આપણે કરીએ છીએ. એટલે અહીંયા પેલી વાત જે છે કે પહેલા આત્માનું અવલોકન થાય ને પછી જ્ઞાન થાય ને એ બધી આખી પ્રોસેસ છે અને એ નિશ્ચય સમ્યક દર્શન જેવું છે એની વાત છે. પણ અહીંયા તો કર્મની અપેક્ષાએ આત્મામાં શું થઈ રહ્યું છે, તો કર્મનું જેવું થઈ રહ્યું છે એ આત્મામાં એવા ભાવના નિમિત્તે થઈ રહ્યું છે એ વાત અહીંયા જણાવી છે. એટલે જ્ઞાન દર્શન અને વીર્યગુણની અવસ્થામાં ઔપસમિક ભાવ હોતો જ નથી. એટલે એવો ભાવ નથી હોતો કે જેમાં જ્ઞાન દર્શન અને વીર્યગુણમાં એ ઔપસમિક અવસ્થા એમ નથી હોતું, પણ મોહનો જ ઉપશમ થાય છે અને તેમાં પ્રથમ મિથ્યાત્વનો એટલે દર્શન મોહનો ઉપશમ થતાં જે સમ્યક્તો પ્રગટે છે તે શ્રદ્ધાગુણનો ઔપસમિક ભાવ છે. આ મોક્ષશાસ્ત્રમાંથી એટલે કે તત્વાર સૂત્રમાંથી બીજા અધ્યાયમાંથી પહેલા સૂત્રની ટીકામાંથી લેવામાં આવ્યું છે. તત્વાર સૂત્રનો અભ્યાસ કરવા જેવો છે. એમાં રામજીભાઈએ જે ટીકા લખી છે એ ઘણું મોટું પુસ્તક છે, પણ એમાં ઘણી બધી જ્ઞાનની તત્વજ્ઞાનની ઘણી ઘણી વાત આપી છે. એનો અભ્યાસ કરવા જેવો છે અને બહુ સારી રીતે એ અભ્યાસ કરવામાં આવે તો જ સમજાય એવું છે. નહીંતર થોડુંક વાંચો ને પાછા ગૂંચવાડા ને પાછા ભૂલી જાઓ ને જુદી જુદી જગ્યાએ જુદી એ વસ્તુને જુદી રીતે પાછી ગઈ હોય એટલે મુશ્કેલી પડે. પણ બરાબર સારી રીતે અભ્યાસ કરવામાં આવે રામજીભાઈએ જે ટીકા લખી છે એનો તો ઘણું જાણવાનું થાય. તેને તત્વજ્ઞાનમાં વધારે ઊંડા ઉતરવું છે એને માટે એ પુસ્તક ઉપયોગી છે. કેમ કે તત્વાર સૂત્ર ઉપર ટીકા તો ઘણી લખાઈ છે, તત્વાર સૂત્ર ઉપર બીજા લોકોએ પણ ટીકા લખી છે, પણ એમાં અને આ રામજીભાઈએ ટીકા જે લખી છે એમાં ઘણો ફેર છે. રામજીભાઈએ જે જે જગ્યાએથી અભ્યાસ કરીને જે જે વાતો મળી છે એ બધી લખી છે એમાં, અને જેટલી બને એટલી વધુ સ્પષ્ટતાઓ કરી છે. ગુરુદેવે એ જે ટીકાઓને અને એ બધી સ્પષ્ટતાઓ જે કરી છે એને ગુરુદેવે પોતે જોઈ ગયા છે અને પછી એ પુસ્તક રૂપે આવ્યું છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ આશંકા કરવા જેવું નથી, જેમ છે તેમ બધું બરાબર છે. અને અહીંયા પણ આપણે પ્રશ્નોત્તરમાળાની અંદર પણ ઘણો બધો ભાગ એ રામજીભાઈની ટીકા છે એમાંથી લેવામાં આવ્યો છે, ઘણો બધો ભાગ એમાંથી લેવામાં આવ્યો, બીજા શાસ્ત્રોમાંથી પણ લેવામાં આવ્યો છે પણ એમાંથી ઘણો ભાગ લેવામાં આવ્યો છે. એટલે આપણે જ્યારે આ પ્રશ્નોત્તરમાળા આખી પૂરી કરીએ તો એમ સમજવું કે એમાં આપણે એ તત્વાર સૂત્રની ટીકા રામજીભાઈએ લખી છે એમાંનો ઘણો ભાગ આપણે કરી ગયા છે એમ સમજી લેવું. હવે પ્રશ્ન 180, જીવના અસાધારણ પાંચ ભાવો શું બતાવે છે? એ પાંચ અસાધારણ ભાવો દ્વારા શેનું જ્ઞાન થાય છે, શું જાણપણું થાય છે, એના દ્વારા શું ખબર પડે છે? ઉત્તરમાં પહેલું આપ્યું છે કે જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે. અનાદિ અનંત જેની આદિ નથી તે અનાદિ, અને અનંત જેનો અંત નથી તે અનંત. એટલે અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે. કોનો? જીવનો. કયા જીવનો? દરેક જીવનો, જીવ માત્રનો. કોઈ જીવ એમાં અપવાદરૂપ નથી, બધા જ જીવ. એમ નથી કે અમુક જીવો પછી પાછળથી જન્મ્યા છે અને પછી પાછળથી ઉત્પન્ન થયા, એવી બધી વાતો નથી. કોઈ એમ કે હમણાં આટલા જીવો નવા ઉત્પન્ન થયા, એવું નથી. કોઈ જીવ ઉત્પન્ન થઈ શકે નહીં, જીવ ઉત્પન્ન થતો નથી. એ અનાદિ છે, અનાદિ અને અનંત છે, અનંત કાળ સુધી રહેવા વાળો છે. એટલે જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે. એટલે સ્વભાવ કેવો હોય? ચૈતન્ય સ્વભાવ છે તો ચૈતન્ય સ્વભાવ કેવો હોય? એ અનાદિ અનંત જ હોય. એટલે જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એમ પારિણામિક ભાવ સાબિત કરે છે. પારિણામિક ભાવ આ સાબિત કરે છે કેમ બનતું હશે? તો કે પારિણામિક ભાવની વ્યાખ્યા સમજો તો ખ્યાલ આવી જાય. પારિણામિક ભાવમાં શું છે મૂળ વાત? તો કે સદભાવ કાયમ રહે છે, સદભાવ કાયમ રહે છે, એ વાત મુખ્ય છે એમાં. તો અહીંયા એ ચૈતન્ય સ્વભાવ છે એનો સદભાવ, એનું હોવાપણું કાયમનું છે. ચૈતન્ય સ્વભાવનું હોવાપણું ક્ષણિક નથી, એ તો કાયમી છે, હંમેશનું છે. ચૈતન્ય સ્વભાવનું હોવાપણું હંમેશનું છે, નિત્ય છે. કેમ કે ચૈતન્ય સ્વભાવ છે એના દ્વારા તો જીવ બીજા બાકીના પાંચ દ્રવ્યોથી જુદો પડે છે. ચૈતન્ય સ્વભાવને કારણે. એટલે ચૈતન્ય સ્વભાવ જે છે એ તો અનાદિનો છે અને અનંત કાળ સુધી એવો રહેવાનો છે. એટલે એ વાત એ પારિણામિક ભાવ સાબિત કરે છે. કેમ કે પારિણામિક ભાવમાં આપણે લીધું કે પારિણામિક ભાવ શું છે, તો જેનો નિરંતર સદભાવ રહે તેને પારિણામિક ભાવ કહે છે. બરાબર છે. એટલે એમાં પણ એ વાત લઈ લીધી છે કે એવો ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. ચૈતન્ય પણ છે તે જ જીવનું પારિણામિક પણ છે. બીજી વાત, જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં, એવો સ્વભાવ છે છતાં તેની અવસ્થામાં વિકાર છે એમ ઔદયિક ભાવ સાબિત કરે છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એ પારિણામિક ભાવ છે, એટલે એ તો દ્રવ્ય રૂપે જ છે, એનો તો હંમેશા સદભાવ જ છે, એ ક્ષણિક વસ્તુ નથી, એ ક્ષણિક વસ્તુ નથી. પણ એવું છે છતાં પણ એની પર્યાયને લઈએ, દર્શન જ્ઞાનની પર્યાયને લઈએ, ચૈતન્ય પણ એટલે દર્શન અને જ્ઞાન, તો એ ચૈતન્ય સ્વભાવ એટલે દર્શન જ્ઞાન સ્વભાવ, એવો સ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર છે. જ્ઞાન દર્શનની અવસ્થામાં વિકાર છે, એ શુદ્ધ અવસ્થા છે એમ નથી. વર્તમાનમાં એ આત્મામાં સ્થિર થયો નથી તો એના જ્ઞાન દર્શનના ઉપયોગ પર સાથે જોડાય છે અને પરના લક્ષે એમય થઈ જાય છે, એટલે એ અવસ્થા થાય છે. એ અવસ્થા જે થઈ તે કેવી છે, એ અવસ્થા એ કેવી છે, તો કે જેવો કર્મનો ઉદય અને ફળ આવ્યું છે એ ઉદય એ રૂપે એ થયો છે, એટલે ઔદયિક ભાવ છે, ઔદયિક ભાવ છે એમ ત્યાં સાબિત થાય છે. કેમ કે વિકાર થયો ને, અવસ્થામાં વિકાર થાય છે એનો અર્થ શું થયો, કે એ બીજી રીતે પરિણમે છે. બીજી રીતે એટલે કઈ રીતે, તો કે જે ઉદયમાં આવ્યું છે એ ઉદયમાં આવ્યું છે એવા ભાવે પરિણમે છે, ઔદયિક ભાવ ને સાબિત કરે છે. વિકાર જે છે એ ઔદયિક ભાવને સાબિત કરે છે. ત્રીજું, જળ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે. જળ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે. કેવો સંબંધ છે? નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જળ કર્મની સાથે કેવો સંબંધ હોય? નિમિત્ત નૈમિતિક સંબંધ હોય. કેમ કે જળ કર્મ કહી દીધું એટલે જળ એટલે એ ચૈતન્ય પણ છે જ નહીં, એટલે પદાર્થ જ જુદો છે, એ પૂતગળ છે. એટલે પૂતગળને અને જીવને સંબંધ તો છે, અનાદિનો સંબંધ છે, પણ કેવો સંબંધ છે? નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવ પહેલા શુદ્ધ હતો અને પછીથી એને કર્મ લાગુ પડ્યા છે કે વળગ્યા છે એવું છે જ નહીં. જીવ અનાદિથી કર્મની સાથે સંબંધ વાળો જ છે. એવું ક્યારે પહેલા ભૂતકાળમાં હતું જ નહીં કે જીવ શુદ્ધ હતો અને પછી એ પાછો એ કર્મરૂપ મલિનતા રૂપ થયો, કર્મની સાથે રહ્યો એમ પછીથી થયો એવું તો છે જ નહીં. એટલે જળ કર્મો સાથે જીવનો સંબંધ તો અનાદિનો છે. જ્યારથી જીવ છે ત્યારથી એ જળ કર્મો એની સાથે જ છે. જેમ કે ખાણમાંથી સોનું નીકળે તો એના સોનાને એ માટી સાથેનો સંબંધ એ ક્યારનો છે, તો કે જ્યારથી આપણે ખાણમાંથી કાઢીએ છીએ ત્યારથી, એટલે અનાદિનો. એટલે ખાણમાં એ પડ્યું હશે, આપણે ન કાઢ્યું હોય ત્યારે અંદર પડ્યું હશે, તો કે ત્યારથી એને એવો જ સંબંધ વર્તે છે, એટલે અનાદિનો છે. જીવનું પણ એવું જ છે. જીવને પણ કર્મની સાથે અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે. જીવ તેને વશ થાય છે તેથી વિકાર થાય છે. પણ કર્મના કારણે વિકાર થતો નથી. વિકાર થાય છે કેવી રીતે થાય છે? તો કે જીવ તેને વશ થાય છે. સેને વશ થાય છે? તો કે જળ કર્મની સાથે જીવનો અનાદિનો જે સંબંધ છે ને, એ સંબંધને વશ રહે છે. સંબંધ હોય તો ભલે ને રહ્યો, એ સંબંધ કેવો છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ખરેખર જોવા જઈએ તો એ સંબંધમાં કંઈ છે નહીં, એવું કે ગાઢ બંધન નથી કે ન છૂટે કે ન જાય, એવું તો છે નહીં. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે જીવની અવસ્થા આવી છે તો સામે એવા કર્મો છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ એ અનાદિનો છે, છે કાયમ, હંમેશા એ રહે છે, બદલાય છે, વારંવાર બદલાયા કરે છે, છતાંય એ સંબંધ રહે છે. સંબંધ ક્યાં સુધી રહે છે? સંબંધ ક્યાં સુધી રહે છે? તો કે જ્યાં સુધી એ જીવ કેવળ જ્ઞાન કરી અને ભાવ મોક્ષ પ્રગટ નથી કરતો ત્યાં સુધી એને કર્મ સાથે સંબંધ રહે છે. એટલું જ નહીં પણ એવું કેવળ જ્ઞાન પ્રગટ કર્યા પછી પણ એને કહેવા માત્ર પૂરતો સંબંધ તો બાકી રહે જ છે. કહેવા માત્ર પૂરતો એટલે કે પેલા આઘાતી કર્મ છે ને, એની સાથેનો સંબંધ તો હજી રહી જાય છે. કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એટલે ચાર ઘાતી કર્મો જાય છે, પણ હજી અઘાતી કર્મો તો રહ્યા છે. ચાર અઘાતી કર્મો રહ્યા છે એટલે ભાવ મોક્ષ થયો છે પણ દ્રવ્ય મોક્ષ નથી. અને એટલા માટે એ કહેવા માત્ર પૂરતો સંબંધ તો હજી રહ્યો છે, એટલે કે એ હવે એને માટે કોઈ વિશેષ પુરુષાર્થ કરવાની જરૂર નથી રહેતી. એ ખરી જાય છે, ખરી જવાના જ છે. કેવળ જ્ઞાન થયા પછી તે ચાર અઘાતી કર્મ જે છે એ ખરી જવાના જ છે, નિશ્ચિત વાત છે. પણ છે જ્યાં સુધી, ત્યાં સુધી જીવ એની સાથે છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કર્મો એ એ જીવની સાથે રહ્યા જ છે. અને મોક્ષ થાય છે ત્યારે એ પણ, એટલે ચૌદમું ગુણસ્થાન આવે છે પછી જીવ સીધી શિલા ઉપર બિરાજી જાય છે. પછી ઘાતી કે અઘાતી કોઈ કર્મ રહેતા નથી, બધી જ પ્રકૃતિઓ નાશ પામે છે. પણ જીવને જળ કર્મની સાથે અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે, એટલે એ સંબંધ જે છે એને વશ થાય છે. અથવા તો એને એમ કહીએ કે એ જળ કર્મો જે છે, એ જળ કર્મોમાં જે કંઈ થઈ રહ્યું છે, ઉદય જેવો આવ્યો છે અને જેવા સંયોગ આવ્યા છે, એવા સંયોગને વશ એ થાય છે, એટલે કે એવા સંયોગ સાથે જોડાઈ જાય છે. એ સંયોગો સાથે એકત્વપણું કરે છે, મમત્વ કરે છે, કરતા ભાવ કરે છે, ભોગતા ભાવ કરે છે. ખરેખર તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ એ એમ માને છે કે એ બધું જે છે તે જળ કર્મના ઉદયમાં, ઉદયને કારણે, ફળને કારણે જે કંઈ એને સંયોગો આવ્યા છે એને પોતાના માને છે. પોતાના માને છે એટલે વિકારી ભાવે એ પરિણમે છે. કર્મને કારણે વિકાર થાય છે એમ નથી, વિકાર કરનારો જીવ પોતે છે. હવે એ જે વસ્તુ થઈ એના દ્વારા ઔદયિક ભાવ પ્રગટ થાય છે, ઔદયિક ભાવની સાબિતી મળે છે. કેમ ઔદયિક ભાવની સાબિતી મળે છે? તો કે ત્યાં ઔદયિક ભાવ છે. એટલે ઉદયિક ભાવ ક્યારે છે? તો કે જીવની એવી અવસ્થા વર્તે છે ત્યારે પેલા જળ કર્મો છે એની એ પ્રકારે અવસ્થા થઈ છે, એમના ઉદય આવ્યા છે. અને એવા ઉદય આવ્યા છે એટલે એ ઔદયિક ભાવ છે. કોનો? આત્માનો, ભાવ આત્માનો. પણ ઉદય કોનો છે? તો કે પેલા જળ કર્મનો. અને એવા જળ કર્મના ઉદયની સાથે જોડાવા વાળો આત્માનો ભાવ તે ઔદયિક ભાવ છે. એટલે ઔદયિક ભાવની એમાંથી સાબિતી મળે છે. ચોથું છે, જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં. વિકારની વાત લીધી ને, એ કેવી રીતે વિકાર કરે છે એ વાત લીધી કે એ જળ કર્મની સાથે એને અનાદિનો સંબંધ છે અને એને લીધે થઈ અને એને વશ થઈને વિકાર કરે છે. હવે અહીંયા ચોથામાં કહે છે કે જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જળ થઈ જતો નથી. એ જળ નથી થઈ જતો, જળની સાથેનો સંબંધ છે અને વિકાર પણ કરે છે. પણ એ વિકાર થાય છે તો કંઈ એમાં જળ આવી જાય છે, એ જળરૂપ થઈ જાય છે. વિકાર કરે છે, વિકાર વિભાવ ભાવે પરિણમે છે, પરની સાથે જોડાય છે આપણે એમ કહીએ છીએ, તો પરની સાથે શું જોડાય છે? પરમાં એનું જાય છે શું? એનું લક્ષ જાય છે, એ પોતે કંઈ પરરૂપ થઈ નથી જતો. પર જે દ્રવ્ય છે એના રૂપે પોતે થઈ જતો નથી, એમાં એ વ્યાપતો નથી, પરદ્રવ્ય એનામાં વ્યાપતું નથી. એટલે વિકાર થાય છે તો થાય છે શું? તો કે વિકાર તો એ વિકારી ભાવ જે છે એ તો એના આત્માના ભાવ છે, આત્માના ભાવ છે. એટલે અહીંયા ચોથામાં કહે છે કે જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જડ થઈ જતો નથી, કેમ કે એમાં વ્યાપતો નથી. કે જડ આત્મામાં વ્યાપતું નથી, જીવમાં વ્યાપતું નથી, માત્ર એ તરફ લક્ષ જાય છે. તો એ ભાવ જે થયો એ વિકારી ભાવ કહેવાયો. લક્ષ ત્યાં ગયું ને, પર તરફ લક્ષ ગયું છે, તો જે ભાવ થાય છે તે વિકારી ભાવ થાય છે. પણ એથી કરીને એ કંઈ જડ નથી થઈ જતો. અને તેના જ્ઞાન દર્શન અને વીર્યનો અંશે ઉઘાડતો સદા રહે જ છે. જડ થઈ જાય તો એને જ્ઞાન દર્શન ક્યાંથી હોય? જડને હોય જ્ઞાન? જ્ઞાન હોય જ નહીં, દર્શન પણ ન હોય. અને જ્ઞાન દર્શન બિલકુલ ન હોય, એનો બિલકુલ ઉઘાડ ન હોય એવું બને નહીં. જો એવું બને તો ચૈતન્ય પણ હોય જ નહીં. એટલે જ્ઞાન દર્શનનો ઉઘાડ તો હોય જ છે, પણ એ ઓછો વધતો હોય. હવે બીજી વાત કે વીર્ય જે છે એનો પણ અંશે ઉઘાડ તો રહે જ, કેમ કે એને તાકાત તો છે ને, શક્તિ તો છે ને, જીવ પોતે પોતાના કાર્યો કરી રહ્યો છે ને, પરિણમન થઈ રહ્યું છે ને. તો એવું પણ ન બને કે વીર્યનો પણ બિલકુલ ઉઘાડ ન હોય, એવું પણ ન હોય. એટલે જ્ઞાન દર્શન અને વીર્યનો અંશે ઉઘાડ તો કાયમ રહે જ છે, કાયમ રહે છે. એટલે કંઈ જડ નથી થઈ જતો જીવ. એટલે એમ સાયોપશમિક ભાવ સાબિત કરે છે. આ વાતને કોણ સાબિત કરે છે? સાયોપશમિક ભાવ સાબિત કરે છે. એટલે એના દ્વારા આપણને ક્ષયોપશમિક ભાવનો ખ્યાલ આવે છે. એમ કહીએ, બીજી રીતે કહીએ તો એમ પણ કહેવાય, પણ ક્ષયોપશમિક ભાવ છે એટલે ક્ષય અને ઉપશમ એવો છે, ત્યારે એની એવી અવસ્થા થાય છે, ત્યારે એની એવી અવસ્થા થાય છે કે થોડો ઉઘાડ છે અને થોડો નથી જ્ઞાન દર્શનનો અને વીર્યનો. એટલે એના દ્વારા ક્ષયોપશમિક ભાવની સાબિતી મળે છે. અને આ સાયોપશમિક ભાવ દ્વારા આપણને આ વાતનો ખ્યાલ આવે છે. પાંચમું, સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે, સમજણ આવ્યા પછીથી, સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે, તેમ તેમ મોહ અંશે ટળતો જાય છે. સાચો પુરુષાર્થ થાય એટલે મોહ ઘટતો જાય, મોહ ઘટતો જાય છે. એમ પણ ક્ષયોપશમિક ભાવ સાબિત કરે છે. બરાબર છે, પહેલી વાત. છઠ્ઠું, આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પારિણામિક ભાવનો જીવ આશ્રય કરે છે, ત્યારે ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે. અને પ્રથમ શ્રદ્ધાગુણનો ઔદયિક ભાવ ટળે છે એમ ઔપશમિક ભાવ સાબિત કરે છે. અહીંયા શું કહે છે કે પુરુષાર્થ વધારે ઉપડે છે, આત્માનું સ્વરૂપ બરાબર સમજાયું છે અને પછી એ સમજી અને પોતે પુરુષાર્થ કરે છે. તો કયા પ્રકારે પુરુષાર્થ કરે છે? કે પોતાના પારિણામિક ભાવનો એ આશ્રય કરે છે, એટલે દ્રવ્યનો આશ્રય કરે છે. એ દ્રવ્યનો આશ્રય કરે ત્યારે શું થાય? તો એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ દ્રવ્ય તરફ, ધ્રુવ તરફ ઢળી જાય, એ સ્વરૂપ તરફ ઢળી જાય છે. એટલે એ બહારમાં જતા નથી, જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં જતા નથી, લક્ષ બહારમાં જતું નથી. એટલે ઉદયમાં જે કંઈ આવ્યું છે એ ઔદયિક ભાવ કંઈ રહેતો નથી, ઉદયમાં જે આવ્યું છે એવા ભાવે એ નથી વર્તતો, એટલે એને ઔદયિક ભાવ રહેતો નથી. ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થઈ જાય છે. એ આત્માનો બરાબર સ્વરૂપ સમજે છે અને ત્યાર પછી સમજ્યા પછી જયારે એ પોતે પોતાના પારિણામિક ભાવનો આશ્રય કરે છે ત્યારે હજી સ્થિર નથી થયો, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી થયો, પણ એનો આશ્રય કરે છે તો એને શુદ્ધ પર્યાય પણ થાય છે. એવી દશા જયારે વર્તે છે તો એ વખતે એ ઔદયિક ભાવ જે છે હોતો નથી. કેમ નથી હોતો? તો કે ઉદયમાં આવેલ કર્મનો ઉદય જે છે એને લીધે થઈને જે ફળ આવ્યું છે, બારમાં જે સંયોગો આવ્યા છે એની સાથે એ જોડાતો નથી. એ વખતે એવો ભાવ છે એટલે ઉદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે. અને પહેલા પ્રથમ શ્રદ્ધાગુણનો ઔદયિક ભાવ ટળે છે એમ ઔપસમિક ભાવ સાબિત કરે છે. તો આજે 6 સુધી અહીંયા રાખીએ અને પછી બાકીના આપણે આગળ લઈશું, 7મું 8મું 9મું 10મું એ બધા. આમાં કયો ભાવ શું સાબિત કરે છે એ પકડવામાં મુશ્કેલી પડે તો બીજી વાર ત્રીજી વાર વાંચીને જરા વિચાર કરીએ એટલે સહેલાઈથી સમજી શકાશે. અને એક કરતા મહત્વનું એ છે કે એ રીતે ન યાદ રહે તો કઈ નહીં, પણ મૂળ વાત જે એમાં આપી દીધી એ વાતને પકડવી. જેમ કે આપણે આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જયારે પોતાના પારિણામિક ભાવનો જીવ આશ્રય કરે છે ત્યારે ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે. આ વાત જે કહી દીધી, આ સ્ટેટમેન્ટ સત્ય છે ને એને સમજવાનો વધારે પુરુષાર્થ કરવો. પછી વાત બરાબર છે કે એમાં શ્રદ્ધાગુણનો ઔદયિક ભાવ ટળે છે એ વાત પણ બરાબર છે, પણ પછી પ્રથમ એ થાય છે અને એમ સાબિત ઔપસમિક ભાવ કરે છે, એમ સાબિત ઔપસમિક ભાવ કરે છે એ વાત ન ગોઠવાય તો કઈ નહીં, પણ મૂળ વાત જે છે એ સિદ્ધાંતની વાત છે. એ સિદ્ધાંતની વાત તો બરાબર સમજી લેવી જોઈએ. કયો ભાવ એને સાબિત કરે છે નથી કદાચ બેસતું એની જોડે, તો બીજી વાર વાંચી એટલે બેસી જશે, પણ મૂળ વસ્તુ બરાબર પકડવી જોઈએ કે સમજણ આવ્યા પછીથી જેમ જેમ સાચો પુરુષાર્થ વધારે એમ શું થતું જાય, તો કે મોહનો અંશ ટળતો જાય છે. બસ આ વાત મહત્વની છે. પછી એ એમ સાયોપસમિક ભાવ સાબિત કરે છે એ વાત બરાબર છે, પણ મૂળ વસ્તુ પકડવી એ વધારે અગત્યનું એ છે. વધારે અગત્યનું શું છે? પાંચમામાં આપણે જે જોયું કે સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે તેમ તેમ મોહ અંશ ટળતો જાય છે. હવે આ જે સ્ટેટમેન્ટ થયું એ સ્ટેટમેન્ટ અગત્યનું છે, એને વધારે વિસ્તારપૂર્વક સમજવું. પછી એમ ક્ષયોક્ષમિક ભાવ સાબિત કરે છે એ વાત તો બરાબર છે, ઠીક છે, અને એ વારંવાર બે વખત ત્રણ વખત વાંચી એટલે લાગે કે હા એ ક્ષયોક્ષમિક ભાવ જ એમ સાબિત કરે. પણ મહત્વનું તો એ છે કે જે સાબિત થાય છે એ વાત શું છે એ પકડવાની છે. અને એમાં તત્વજ્ઞાન જે ભર્યું છે એ આત્માને લક્ષે છે એટલે આપણે એનો વિસ્તાર કરીએ છીએ. બાકી આ કયો ભાવ શું સાબિત કરે છે એ એટલું મહત્વનું નથી, જેટલું અંદર વાત મૂકવામાં આવી છે એ મહત્વનું છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ સ્વાધ્યાય. કોઈ ખાસ પ્રશ્ન હોય તો લઈએ અને અન્યથા આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. તો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર.